તારીખ 20/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 398 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 770
348 ત્રીજો પેરેગ્રાફ આ કાળને વિશે કાળનો કેવો હીણો કાળ છે એ સમજાવે છે કે આ કાળને વિશે તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી એટલે 101 વર્ષથી મનુષ્યની પરમાર્થ વૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે. ત્યાર પછી અત્યારે બીજા 100 વર્ષ બી આગ્યા, એમાં તો બહુ જ પરમાર્થ વૃત્તિ એટલે આત્મકલ્યાણ કરવાની વૃત્તિ. એમના આજથી 100 વર્ષ પહેલા એમણે એમ જોયું છે કે છેલ્લા 101 વર્ષથી આ વૃત્તિ ઘણી ઘસાઈ ગઈ છે, અત્યારે તો બહુ જ ઘસાઈ ગઈ છે, અને એ વાત પ્રત્યક્ષ છે. એટલે એ તો જીવોના પરિણામ જોઈને સ્પષ્ટ જોવામાં આવે છે. સત્સંગમાં આટલું સ્પષ્ટ થિયરેટિકલી અને પ્રેક્ટિકલી સમજાવવામાં, લાઈને ચડાવવામાં આવે છે, તો પણ હજી ટેભો બાજતો નથી એમ કહેતો. આને નો સત્સંગ વડે એની શું દશા થાય છે, અથવા સામાન્ય રૂટિન પ્રમાણે સત્સંગ કરતા હોય એને શું એને એને અવકાશ શું, લાભ થવાનો અવકાશ જ શું? સંતોષ માની લે બાહ્ય ક્રિયા. તેજીને ઈશારો બસ છે, થોડામાંથી જાજુ પકડે. આ જાજામાંથી થોડું પકડાતું નથી, એક મોટી ખેદજનક વાત છે. સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યમાં જે સરળ વૃત્તિ હતી તે અને આજની સરળ વૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. કૃપાલુદેવના વખતમાં સહજાનંદ સ્વામીને 100 વર્ષ થયા હતા, આજે 200 વર્ષ થયા, કેમકે બીજા 100 વર્ષ નીકળી ગયા. 100 વર્ષ પહેલા એમ લખે છે કે અમારા કરતા 100 વર્ષ પહેલા જે લોકોની સરળ વૃત્તિ હતી એવી સરળતા અત્યારે નથી લોકોમાં દેખાતી, અસરળતા છે. પોતાને પોતાનું આત્મકલ્યાણ ન કરવું એ મોટી અસરળતા નથી? અને દુર્ગતિના દુઃખો બાજુ જવું અને પોતાનું આત્મકલ્યાણ ન કરવું એ મોટી અસરળતા નથી? મોટી અસરળતા. એટલે એમ લખે છે કે અમારા પહેલા 101 વર્ષે સહજાનંદ સ્વામી લગભગ થયા એ વખતે લોકોને આત્મકલ્યાણમાં કંઈક ઠીક ભાવો હતા, હવે તો એવા ભાવવાળા જીવો નથી જોવા મળતા એમ લખે છે. અત્યારે તો ઓળખથી બહુ ગડબડ થઈ ગઈ છે. મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને કાંઈક કાંઈ આજ્ઞાંકિતપણો, પરમાર્થની ઈચ્છા અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા એ જેવા હતા તેવા આજે નથી, તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે. ત્રણ વાત લીધી છે. એક તો આજ્ઞાંકિતપણું, બીજું જેને માનતા હોય એમાં આજ્ઞામાં રહેવા ઉપર વજન સીધું. અત્યારે તો શું છે, થોડો બુદ્ધિવાદનો જમાનો આવ્યો છે અને પોતાની બુદ્ધિમાં હું જ એ પ્રમાણે કરવું, લાજ્ઞાંકિત પણ એમાં ન રહીએ. આજ્ઞાંકિત પણ એવા પ્રકારે આવે છે કે અરે મને હજી પ્રાપ્તિ નથી થઈ પરમાર્થને, મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી થઈ, તેથી હું કઈ સમજતો જ નથી, માટે હું કઈ સમજતો નથી. કોઈ અપૂર્વ નિરાવરણ પણ એક અંશે પણ પ્રગટ નથી થયું, માટે મારી સમજણ એ સમજણ નથી, માટે મારે આજ્ઞામાં રહેવું છે. હું ન સમજુ કઈ, પરમાર્થની આત્મકલ્યાણની ઈચ્છા આજ્ઞાંકિત પણ, આત્મકલ્યાણની ઈચ્છા અને એ ઈચ્છા સંબંધીનો જે નિશ્ચય એમાં દ્રઢતા કે કરી જ લેવું છે એ પ્રકાર આજે જોવા મળતો નથી, અથવા એમાં બહુ ક્ષીણ પણ ઉઠ્યું છે. કોઈક જીવ માન નીકળે, જોકે હજુ આ કાળમાં પરમાર્થ વૃત્તિ કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઈ નથી, સાવ નાશ નથી થયો. વ્યવચ્છેદ એટલે નાશ થઈ જવો, હા સાવ નાશ નથી પામે. તેમ સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી, હજી કોઈ કોઈ જ્ઞાની પુરુષ થતા રહીએ છે, સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી. તો પણ કાળ તે કરતા વધારે વિષમ છે, બહુ વિષમ છે એમ જાણીએ છીએ. 100 વર્ષના ગાળામાં વિષમતા તો ઘણી વધી છે અને અત્યારે એથી વધારે વિષમતા વધી છે. એ જમાનામાં સમજે ન સમજે પણ ગુરુની ભૂલ, ગુરુની નિંદા એ પ્રકારનો હતો. અત્યારે બુદ્ધિવાદના જમાનામાં ગુરુ પણ જ્ઞાની પણ ક્યાં ભૂલાતા એમ મગજ દોડાવે સચનથી. આવું કાળનું સ્વરૂપ જોઈ મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે, બહુ અનુકંપા આવે છે અને એ અનુકંપાની પરિણતિ ચાલુ રહે છે. અનુકંપા એટલે દયા. મનુષ્યપણું જેવું દુર્લભ મનુષ્યપણું એ પ્રાપ્ત થયા પછી એમને એમ જીવો વિષમ પરિણામે વિષમ વૃત્તિ આયુષ્ય પૂરું કરીને પાછા દુર્ગતિમાં અનંતકાળે મનુષ્યપણું ન મળે એવી સ્થિતિએ પાછા ધકેલાઈ જાય છે. ઘણી અનુકંપા આપે છે, પરિણતિની જેમ વર્તે છે. જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કાંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. શું કીધું કે આ સંસારના જે દુઃખો છે એ દુઃખોને નાશ કરવાનો અત્યંત નિવૃત્તિનો ઉપાય, અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય, એનો નાશ કરવાનો ઉપાય, એ ઉપાય કેવો છે કે જે સર્વોત્તમ એવો આત્મકલ્યાણનો ઉપાય છે એ ઉપાયથી બધું નાશ પામે છે. તે પ્રાપ્ત કરવા સમયની વૃત્તિ કાંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય એટલે આત્મકલ્યાણની ભાવના તીવ્ર થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. જેને આત્મકલ્યાણની તીવ્ર ભાવના થાય છે એ આત્મકલ્યાણ દર્શાવનારને સમજી શકે છે, ઓળખી શકે છે, નહીતર એ વિષયમાં ચાંચ બૂડતી નથી. એમ વાત છે, જેને જેની પ્રાપ્તિની ભાવના હોય એ વાત સામે મળતી હોય ત્યારે એને એ વાતમાં બરાબર એનો મર્મ સમજાય કે શું કહેવા માંગે છે. તે વૃત્તિ સજીવન થાય એવી આત્મકલ્યાણની વૃત્તિ અથવા ભાવના સજીવન થાય અને કોઈ પણ જીવોને અથવા ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેની અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. આ પોતાની વાત કરી, અમને એની દયા બહુ આવે છે. એટલે શું છે કે પોતાને એ પરમાર્થ માર્ગ પ્રગટ છે અને એવી ક્ષમતા છે, યોગ્યતા છે કે બીજાને પણ એ માર્ગ પ્રાપ્ત કરાવી શકે, ત્યારે ઘણા જીવોને એ પ્રાપ્ત કરાવી શકે એવી પોતાની પરિસ્થિતિ જોઈને એમને અનુકંપા આવે છે. તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ, છતાં એ વાત ઘણી દુર્લભ છે અને તેના કારણો પણ ઉપર જણાવ્યા છે. લોકોને ભાવના નથી, આજ્ઞાંકિતપણું નથી અથવા આત્મકલ્યાણ કરવાનો દ્રઢ નિશ્ચય નથી. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. પોતાની વાત કરે છે કૃપાળુદેવ જેવા મહાત્મા મહાપુરુષ ચોથા કાળમાં મળવા મુશ્કેલ છે, પંચમ કાળે વિદ્યમાનતા ધરાવે છે, કિંમત આવવી જોઈએ, કિંમત આવવી જોઈએ. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, આત્મકલ્યાણની પડી જ નથી. એમને સંયોગો પાછળ, સંયોગોની ચિંતા પાછળ જિંદગી હાલી જાય છે. એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે, ઓળખાણ થવું ઘણું વિકટ છે. આત્મકલ્યાણની તીવ્ર ભાવના હોય તો જ ઓળખાણ થાય, નહીતર ન થાય. તેમાં પણ જે ગ્રહવાસાદી પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, નાની ઉંમર અને ગ્રસ્ત દશા, તે જોઈ જીવને પ્રતીતિ આવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. એમને ઓળખવા તો ઘણા દુર્લભ હતા, નાની ઉંમર અને બહારનો દેખાવ બધો સામાન્ય પણ ગ્રસ્તોને હોય એવો, સામાન્ય પ્રકાર બધાને હોય એવો. અને કદાપી પ્રતીતિ આવી એટલે કાંઈ વિશ્વાસ આવ્યો તો તેમનો જે પ્રારબ્ધ પ્રકાર હાલ વર્તે છે તે જોઈને નિશ્ચય રહેવો દુર્લભ છે. એને ઉદયમાં પ્રવૃત્તિ કરતા જોવો પ્રારબ્ધ અનુસાર, એટલે વાત ગળે ઉતરે નહીં. ને લોકોનો કંઈક કોન્સેપ્ટ એવો છે કે ભાઈ જેવું વિચારે એવું આચરણ તો આવવું જ જોઈએ ને. જેવું કે જેવું વિચારે, પણ આચરણ એવું ન હોય તો શું કામનું? પોતાનું આચરણ તો એવું હોવું જ જોઈએ ને. આમ બાહ્ય દ્રષ્ટિએ આચરણ ઉપર વજન હોય છે. એમ કઈક વિમોહ કરવા જેવો નથી, પોતે દુકાને જઈને બેસે છે. ભવિષ્યની ચિંતા ન કરવી, પણ પછી પોતે શું કરવા દુકાને જાય છે? એમ થવાનું હોય એમ થાય તો દુકાન તિજોરીને તાળું શું કરવા મારું? કઈક તર્ક વિતર્ક ઉઠે. એટલે કઈક લાગ્યું હોય કે કઈક છે, એમનામાં કઈક છે, કઈક છે, પણ જ્યાં પ્રવૃત્તિ જોવે ને ત્યાં એ ડગી જાય, નિશ્ચય ચલિત થઈ જાય, હલી જાય. અને કદાપી નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ રહેવા દુર્લભ છે. કાં તો પોતાને નવરાશ ન મળે, અને કાંઈ જ્ઞાનીને નવરાશ ન મળે. એ પ્રવૃત્તિવાળા હતા. પોતાની પાસે ગ્રસ્તાશ્રમની પ્રવૃત્તિ હોય એટલે સત્સંગનો મેળ ખાવો મુશ્કેલ છે. પાછો એમ નથી કે નવરાશથી બેઠી ગયા બેસા બેઠા છે ગમે ત્યારે જાશું તો વાંધો નહીં આવે, એવું એમનું નથી. તેમ પોતાને પણ કંઈક ને કંઈક હાલ્યું જ આવે. અને જે પરમાર્થનું મુખ્ય કારણ છે તે તો તે સત્સંગ છે. એ તો મુખ્ય નિમિત્ત છે સત્સંગ, તો આત્મકલ્યાણ એનો મેળ ખાવો મુશ્કેલ છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણો, તેને વધારે બળવાનપણે દેખીએ છીએ. અને એ વાત જોઈને ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. કેવી પરિસ્થિતિ છે લોકોને ઉદયની મુખ્યતા, ઉદયને ગૌણ કરીને સત્સંગની મુખ્યતા કરે એ તો એટલી આત્મકલ્યાણની ભાવના હોય તો થાય. વળી કોઈ કરે તો ઓગે ઓગે હાલે, કોઈ સ્વચ્છંદે ચાલે, કોઈ ઉપર ઉપરથી ચાલે. આ બધી પરિસ્થિતિ જોઈને ફરી ફરીને અનુકંપા આવે છે. ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે. તેનો હોનાર પાકી ગયો છે, ભવિતવ્ય પાકી ગયો છે વર્તમાનમાં, તો એ તો એમ થશે. પણ તે બીજેથી નહીં, પણ અમ થકી એમ પણ અત્રે માનીએ છીએ. કોઈનું ભવિતવ્ય પાક્યું હશે, કોઈની યોગ્યતા પાકી ગઈ હશે, આત્મકલ્યાણ થવાનું લખ્યું હશે, તો પણ અમારા સિવાય બીજેથી થાય એવું તો દેખાતું નથી. અમારા નિમિત્તે થવું હશે, એનું થશે, એ વાત સ્પષ્ટ છે. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઈચ્છા છે તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જ યોગ થયો છે એમ અત્રે માનીએ છીએ. પણ અમારી જે ઈચ્છા અનુકંપાની જે લાગણી વર્તે છે ને ઈચ્છા છે એને અનુકૂળ અમારા સંયોગો પણ નથી, બીજા જીવોના નથી તેમ અમારા પણ નથી એમ કેવું છે. અહીંયા તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય, અમને અનુકંપા આવે છે તદ અનુસાર એવી વિચારણા જાગે અને આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય, એવો જોગ એટલે એવો સંજોગ એવી પરિસ્થિતિ ઓછું થયું છે. એટલે કોઈ કોઈ જીવો સમજ આવ્યા છે, ઓછું બન્યું છે એમ અત્રે માનીએ છીએ. ગંગા યમુના આદિના પ્રદેશને વિશે અથવા ગુજરાત દેશને વિશે જો આ દેહ ઉત્પન્ન થયો હોત, એટલે ત્યાં જન્મ થયો હોત, ગંગા યમુના યુપીમાં છે, એક આ યુપીમાં જન્મ થયો હોત અને ત્યાં અથવા સૌરાષ્ટ્રના બદલે ગુજરાતમાં થયો હોત એમ કે છે, જીવની યોગ્યતામાં ફેર છે એમ કે. સૌરાષ્ટ્રમાં શ્વેતાંબર મતનો પ્રચાર જૈનમાં વધારે થઈ ગયો, દિગંબર પણ બહુ અલ્પ હતું, થોડું ઘણું જૂનાગઢમાં, થોડું ઘણું ભાવનગરમાં તો ઘણું ઓછું, આ ઘોઘા હતું બાજુમાં એટલે, અને એક વખતમાં ઘોઘામાં વધારે હતો એમ કે, દિગંબરના 1200 ઘર હતા. અત્યારે તો બધા મળીને 1200 હશે કે કેમ એ સવાલ છે, એટલું કે પડી ભાંગ્યું છે. હા, એક ઘર જ નથી, એક ઘર નથી, પણ કે ગામના મળીને 1200 ઘર હશે એમ કહું, ખાલી દિગંબરના 1200 ઘર હતા. 5 વેદી છે, મંદિર છે, પણ બધું ખસાઈ ગયું, થોડા ઘણા દિગંબરો જૂનાગઢમાં, બાકી તો સૌરાષ્ટ્રમાં ક્યાંય નામ નહીં સમજે, જૈન એટલે શ્વેતાંબર જ સમજે, કોઈ દિગંબર સમજે જ નહીં. જ્યારે યુપીની અંદર દિગંબરની સારી વસ્તી છે, અત્યારે એમપીમાં સારી વસ્તી છે અને ગુજરાતમાં છે, ઉત્તર ગુજરાતમાં આઈડરની બાજુ સારી વસ્તી, કંઈક આ બાજુ વડોદરા આસપાસ, સુરત, સુરતની આજુબાજુ પણ સારી ઠીક ઠીક છે એમ. ગુજરાતને વિશે આ દેહ ઉત્પન્ન થયો હોત અથવા યુપીમાં, ત્યાં વર્ધમાન પણ પામ્યું હોત એટલે ત્યાં મોટા થવાનું બન્યું હોત, તો તે એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. તો આ ધર્મ અથવા આ પરમાર્થ માર્ગનો પ્રચાર પ્રસાર થવાનું વધારે કારણ બન્યું હોત એમ કે છે. કેવી કંગાળ પરિસ્થિતિ, એનો એક પ્રસંગ વિચારીએ કે એમણે મોક્ષમાળા લખી 108 પાઠમાં, 17મા વર્ષ, છપાવાના પૈસા એમની પાસે નહીં અને એમને જે 2-5 જણા ઓળખતા હતા એમની પાસે નહીં, નાની ચોપડી છપાવાના પૈસા નહીં. અત્યારે તો એના પ્રમાણમાં ઘણું છે કે ભાઈ એક પુસ્તક 20 રૂપિયા વાળું છાપવું હોય, નાનું અત્યારે કરી બનાવીએ તો 18-20 રૂપિયાનું થાય, 150 તો 18-20 હજાર રૂપિયા આવી જાય છે, તેથી ચોપડી એક આનામાં થતી હશે કે 2 આનામાં તૈયાર થતી હશે, છપાવાના પૈસાનું. પછી એમણે શું કર્યું, એડવાન્સ બુકિંગ કરેલો કે ભાઈ ચાલો આપણે કેટલી છપાવી છે તો નક્કી કરો, એના પ્રમાણમાં આપણે કાગળ લઈને એના એક મર્યાદિત છપાવીએ, એટલો જ ખર્ચો થાય, વધારાનો ખર્ચ કરવો હોય કેવી રીતે, પૈસા તો હોવા જોઈએ. એમાં એક વર્ષ નીકળી ગયો, કેટલું એક વર્ષ એમાં નીકળી ગયું. પછી કંઈક પૈસાનો જોગ થયો, આ જુઠાભાઈ જરા પરિચયમાં આવ્યા, જુઠાભાઈ ઉધમસિંહ અને મંગળદાસ ઉધમસિંહ, એ લોકો પહેલેથી શ્રીમંત માણસો, આ જહાંગીર વકીલ મિલ્સ ગ્રુપવાળા, અમદાવાદમાં મિલો, કડી કલોલમાં મિલો, પછી ભાવનગરમાં મિલ નાખી, કાપડની મિલવાળા, પછી કંઈક ત્યાં આવતા જવાનું થયું. પછી પહેલાં માગે તો નહીં કોઈને, કાંઈ હા મને ખ્યાલ આવે તો કામ થાય એમનો, કે તમે આમ આમાં ખર્ચો, તમે આમ કરો, તમે આમ કરો. એક વર્ષ મોડું થયું એટલે પૈસા જેને એડવાન્સ લીધા હતા
એને કંઈક વધારે લાભ આપવો જોઈએ એમ સમજીને એને ભાવના બોધ મફત આપ્યો. મોક્ષવાળાને સાથે ભાવના બોધની ચોપડી આપી એથી નાની. હા કે ભાઈ તમે પહેલાંથી સપોર્ટ કર્યો છે ને પૈસા ગાઉથી આપી દીધા તમે, તમને ટાઈમસર પુસ્તક ન મળ્યું, ચાલો તમે થોડું વધારે દેવું જોઈએ એવી લાગણી છે એમને ભાવના બધા. એ એવી હાલત કાઠિયાવાડની હતી, સૌરાષ્ટ્રની એવી હાલત હતી. ધર્મ પ્રચાર માટે એવો જમાનો હતો એમના વખત. બીજું, પ્રારબ્ધમાં ગ્રહવાસ બાકી ન હોત. પ્રારબ્ધ એમને ગ્રહવાસ ન હોત એ તો કોણ ફેરવી નાખે, તો ક્યાંય ફરી જાય ન ફરી જાય. પુરુષાર્થ ફેરવી શકે એમાં, ગ્રહવાસ ન ફેરવી શકે, પુરુષાર્થ ફેરવી નાખે. બીજું, પ્રારબ્ધમાં ગ્રહવાસ બાકી ન હોત એટલે કે ત્યાગી હોત પહેલેથી, તો સમાજ ત્યાગી પાછળ જાય છે, ગ્રહસ્થોમાં વિશ્વાસ ન આવે. અને બ્રહ્મચર્ય વનવાસ હોત તો તે બળવાન કારણ હતું, લોકોને આસ્થા આવવાનું એ બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. કદાપિ ગ્રહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિજોગરૂપ પ્રારબ્ધ ન હોત, ભલે ગ્રહવાસ હોત પણ નિવૃત્તિ રહેત, એટલે પ્રવૃત્તિ કરવામાં ટાઈમ દેવો ન પડે એવી રીતે સહેજી આવક જ એવી હોય કે નિવૃત્તિમાં સમય જાય, ખાસ પ્રવૃત્તિ ન કરવી પડે. તો ત્રીજું, પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. પણ એ પરિસ્થિતિ નથી, આખો દિવસ મજૂરી કરવી પડે, જોડાઈ રહેવું પડે કામમાં, કામમાં ટાઈમ આખો દિવસ નીકળી જાય, કામની ભીડ રહે, લોકોને સાથે વાતચીત, ચર્ચા પ્રસંગ, પત્ર લખવો કાંઈ બની શકે નહીં. પ્રથમ કહ્યા તેવા બે કારણો તો થઈ ચૂક્યા છે, એટલે જન્મ પણ સૌરાષ્ટ્રમાં થઈ ગયો છે અને મોટા અહીંયા થઈ ગયા છે અને ગ્રહવાસે થઈ ગયો છે, બધું થઈ ગયું છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું, હેતુથી તો તેમ થવું હજુ બાકી છે, જે બાહ્ય નિવૃત્તિ લેવાની બાકી છે, તથાપિ તે પણ હજુ વિચાર યોગ્ય સ્થિતિમાં છે. એમ જાણીએ છીએ પ્રથમ કયા એવા તે બે કારણો થઈ ચૂક્યા છે એટલે તેનું નિવારણ નથી. ત્રીજું, ઉપાધિ યોગરૂપ જે પ્રારબ્ધ તે શીઘ્રપણે નિવૃત્ત થાય, એટલે નિવૃત્તિની જ વાત છે, નિવૃત્ત થાય, વેદન થાય, અને તે નિષ્કામ કરુણાના હેતુથી તો તેમ થવું હજુ બાકી છે, એટલે નિવૃત્તિ લેવી અમારે બાકી છે. એમાં શું છે, ધર્મ સ્થાપનાનો સ્થાપન કરનારનો એમને માન બહુ મળે છે, અને મોટા ભાગે ધર્મના સંસ્થાપકો માન બે જ અપેક્ષા એ સબ સકામતા થાય છે, એક લોભ અને એક માન. કોઈ લોભમાં ફસાય છે, કોઈ માનમાં ફસાય છે. ત્યાગી હોય તો માનમાં ફસાય, જરૂરિયાત વાળા હોય તો લોભમાં ફસાય, કોઈ બેયમાં ફસાય. આમ છે, ત્યાં નિષ્કામપણું, નિષ્કામ કરુણાનો હેતુ નથી રહેતો, સકામ હેતુ થઈ જાય છે. તો આ બધું હજી બાકી છે, તથાપિ તે પણ હજુ વિચાર યોગ્ય સ્થિતિમાં છે, એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે, કે આવું પ્રારબ્ધ મટીને નિવૃત્તિ થાય, તો ઘણા જીવોને આત્મકલ્યાણનું કારણ બની શકવા યોગ્ય એમની પોતાની બહુ સમર્થ સ્થિતિ હતી. જ્ઞાની હતા એટલું જ નહીં, સમર્થ જ્ઞાની હતા. રિદ્ધિ સિદ્ધિ વાળા જ્ઞાની હતા. અખંડપણે અનુકંપા વર્તે છે, અખંડપણે ઘણી અનુકંપા વર્તે છે. કેમ કે મનુષ્ય દેહ મળવો બહુ દુર્લભ છે અને એમને એમ લોકો ચાલ્યા જાય છે આયુષ પૂરું કરીને. કોઈ જોગ નથી મળતો, આત્મકલ્યાણનો કોઈ જોગ બાજતો નથી. બહુ ભાગતો કુગુરુ ધર્મના સ્થાનમાં લોકો જાય છે, પણ બહુ ભાગતો કુગુરુ લૂંટી લે છે. તમે આમ કરો ને, તમે તેમ કરો ને, તમે ત્યાગ કરો ને, વ્રત લ્યો ને, પ્રતિજ્ઞા લ્યો ને, દાન દો ને, ફલાણું કરો ને, ઢીંગણું લૂંટાઈ જાય છે. મને લૂંટાઈ જાય છે કે શું, કે એમાં હોશમાં આવી જાય. આ તો અમારે સંજમણ કરવું છે, આ તો અમારે આમ, અમારે ત્યાં આમ છે, અમારે ત્યાં આમ છે. હોશમાં ને હોશમાં લૂંટાઈ જાય બિચારા. અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ, એટલે જે ઉદય છે એ જોરથી ઉદયમાં આવી જઈ, થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસમાપ્ત થાય અને નિવૃત્તિ આવી જાય, તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે. તો નિવૃત્તિથી કાંઈ પણ આ પરમાર્થ માર્ગનો પ્રચાર પ્રસાર નિષ્કામપણે જ કરવો છે. અને એ બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે, એટલે સામાન્યપણે રહેવું છે, એમ આત્મસંભાવના છે. શું એટલે હવે એમાં ઉદાસીન છીએ, કેમ કે તો ઉદય આવી ચૂક્યો છે અને એ પ્રારબ્ધ અનુસાર ચાલવાનો છે, ને એમાંય ઉદાસીન થઈ ગયા છીએ. પછી અને એ સંબંધીનો મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે. શું છે એમ, સન્માર્ગની વૃદ્ધિ થાય એ વિષયમાં પોતાનો અભિપ્રાય અને પોતાના પરિણામ એમણે આ પત્રમાં વ્યક્ત કર્યા છે. પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાય કહેવો, એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિ યુગ પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર અથવા નિર્વિચારમાં રાખ્યો છે, અર્થાત તે વિચાર હાલ કરવા વિશે ઉદાસીન પણ વર્તે છે. શું કહે છે, એટલે જ્યાં સુધી ઉપાધિ યોગ છે, એટલે કે વ્યવહારમાં વેપારમાં પ્રવૃત્તિ છે, ત્યાં સુધી અને એ પ્રવૃત્તિ સમાપ્ત ન થાય ત્યાં સુધી પારમાર્થિક યોજના કોઈ વિચારી નથી કે કેવા પ્રકારના સંપ્રદાયમાં એ વાત કરવી, એ પ્રકાર કહેવો, એ નક્કી નથી કર્યું, એ વિચાર્યું નથી. અને હમણાં વિચારવામાં પણ ઉપેક્ષા રાખે છે, એટલે કોઈ એ સંબંધનું પ્રી પ્લાનિંગ નથી કરતા. અત્યારે કાંઈ પ્લાનિંગ ચાલતું નથી, વિચારમાં પણ આવતું નથી, ઉલટાની ઉદાસીનતા રહે છે. એમાં એવો અભિપ્રાય હોય છે કે જો અનેક જીવોનું અથવા ઘણા જીવોનું હિત થવાનું હોય, આત્મહિત થવાનું હોય, અને એવો જ ઉદય પોતાને પણ વર્તે બહારમાં અનુકૂળ. તો એ વખતે જેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ અનુસાર સહેજે સહેજે થાય તે કરવું, સહેજે સહેજે થાય તે કરવું એવો અભિપ્રાય હોય. એટલે બીજી લાંબી ભાનગઢમાં ઉતરવાનું ન થાય. પુણ્યયોગ હોય લોકોનો, પુણ્યયોગ હોય શાસનનો, અને સહેજે સહેજે જે થતું હોય તો ભલે થતું, કોઈ પ્લાનિંગમાં ન જાઉં કે પછી આમ કરશો ને પહેલાં આમ કરશો ને પછી આમ કરશો, એમ કાંઈ નહીં. નહીં આવે જ નહીં સહજતા મારીએ ને, એટલે કરતું તો બુદ્ધિમાનો આવે અને જે પ્રવૃત્તિ કરે એમાં પોતાપણો ન આવે. અમે આમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમારું આમ, અમારું આમ, અમારું આમ, અમારું આમ, એવું કાંઈ નહીં. સહેજે જે થવું હોય તે થવું, ન થવું હોય તે ન થવું. આપણે આપણા રસ્તે ચાલ્યા જવું પરમાર્થના માર્ગમાં, સન્માર્ગમાં. કોઈ સાથે આવે તો ભલે, કોઈ ન આવે તો ભલે, કોઈ ચાલે સાથે ચાલે ચાલે તો ચાલે, આપણને વાંધો નથી. કોઈ સાથે ન ચાલે તો આપણને કાંઈ વાંધો નહીં હોવો જોઈએ. સહેજે જે જેનું આત્મકલ્યાણ થવાનું હોય, ભવિતવ્યતા પાકી હોય, કાલ લબ્ધિ પાકી હોય, એ પ્રમાણે એ ગ્રહણ કરશે. એટલે સમજાવવામાં પણ કેમ સમજતા નથી એ વાત ન રહી કે એનું એનું પાયકું નથી. એવી જેમ કે મોહને કારણે ખેંચાણ છે વૃત્તિનું, સમજણ સ્પષ્ટ મળે છે કે આ ખેંચાણ ખોટું છે, અહિતકારક છે, નુકસાનકારક છે, પણ થાય છે એનું શું કરો, કરવું નથી ને થાય છે એનું શું કરો. એ જીવ સરળા પુરુષાર્થમાં આવતો નથી. એ જ્ઞાનીને જ્ઞાન રહેશે કે એનો હજી કાળ પાયકો નથી લાગતો. ઠીક છે, આમ નામ જો સત્સંગમાં રહેશે તો વળી કાળ પાકીને નિવેડો આવી જશે, નહીંતર એનો કોઈ બીજો ઉપાય નથી કે કોઈનું કામ કોઈ કરી દે એવો કોઈ જગતમાં ઉપાય નથી. લોકો બહુમાન ભક્તિથી ભલે એમ કે આપની કૃપા હોય, આપણા આશીર્વાદ હોય, ફલાણું હોય, કામ થાય તેમ થાય, પણ એ તો ઓલાની યોગ્યતા જોઈને બધી વાત છે, સામાન્ય યોગ્યતા જોઈને વાત છે. યોગ્યતા ન હોય તો કોઈ લાવી દે, કઈ કોઈ કરી દે, એ કેમ બની શકે. અને પોતાને ઘણી કરુણા આવી છે, ઘણી કરુણા અખંડપણે વર્તે છે, નથી પોતાની પરિસ્થિતિ એવી, નથી જીવોની પરિસ્થિતિ એવી. એટલે એમાં પણ ઉદાસીન પણ પછી આવી જાય છે. આગળ પાછળ જોયું જોઈએ, આગળ પાછળ કઈ લખ્યું છે. કૃપામાં એમ છે જીવ પ્રાપ્તિની સાચી ભાવનાવાળો હોય તો એને પ્રેરણા મળે એ પ્રકારે રિસ્પોન્સ આપવામાં આવે. એટલી વાત. પછી પોતાના પરિણામનો વિષય થોડોક વિશેષ લીધો છે નીચેના પેરેગ્રાફથી કાલના સ્વાધ્યાય.